તારીખ 23/5/1996 શ્રી સમયસાર કળશ ટીકા શ્લોક નંબર 154 અને 155 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 88. મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
કેવું છે વજ્ર એટલે પ્રતિકૂળતા, કેટલી પ્રતિકૂળતા હોય છે, કેવી પ્રતિકૂળતા હોય છે, કે એ વજ્ર પડતા તેનો ત્રાસથી ચલાયમાન એવું જે સર્વ સંસારી જીવ રાખે તેને છોડી દીધી છે પોતપોતાની ક્રિયા, જેના પડવાથી એવું છે વજ્ર. એવો ઉલ્કાપાત થાય વિશ્વમાં કે સાધારણ જીવો બધા પોતાનો ધર્મ છોડી દે, પોતપોતાની ક્રિયા છોડી દે, પોતાનો વિકાર કરેલો. માઓ એ છોકરાના હાથોથી રોટલો ઢોકરીને ખાઈ જાય, અને છોકરો હોય તો માના હાથમાં છે રોટલો ઢોકરીને ખાઈ જાય. પોતપોતાની ક્રિયા છોડી દે, ફરજ છોડી દે, પાણી એટલું હોય કે એક જણ પી શકે તો પોતે પી જાય બીજાનમાં. એવાથી ઉત્સર્ગ એવા છે પૈસા કે જે હોવાથી મિથ્યાદ્રષ્ટિને જ્ઞાનની શુદ્ધ રહેતી નથી. જ્ઞાનની એટલે બુદ્ધિ છે, એ બુદ્ધિની સુસ્થાન રહેતી નથી. એને એવા છે સમયદ્રષ્ટિજી સ્વામી અર્થાત શુદ્ધ ચિદરૂપને પ્રત્યક્ષપણે અનુભવે છે. પોતાનું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એ શુદ્ધાત્મક સ્વરૂપને આ બહુ મોટી વાત છે. પોતાના સ્વરૂપમાં એની શક્તિ, અનુભવ શક્તિ એટલી છે કે જગતમાં કોઈ પણ ગ્રહ અને કોઈ પણ ભાવ એ અનુભવને છોડાવવા સમર્થ નથી. અનુભવ છે તે જીવના અંતર્મુખ ઉપયોગથી થાય છે. અનુભવ છે તે જીવના અંતર્મુખ ઉપયોગ વડે વધાય છે અને એ અનુભવ જે ઉપયોગ અંતર વળ્યો એ ઉપયોગને કોઈ બહાર વાળી દે એ ઉપયોગને પકડવાનું કોઈ સાધન નથી. પોતાના ઉપયોગને કોઈ અંદર વળતા ઉપયોગને અને તે પણ પોતાની શક્તિથી પોતાની તાકાતથી જે ઉપયોગ અંદર વળવા લાગ્યો એને કોઈ પકડીને મોઢું બહાર કરી દે મુખ બહાર કરી દે ત્યાં કોઈની પહોંચ એમનું પોતાની પહોંચ નથી પછી પોતાની પહોંચ નથી. ઓકે કે સ્વને એટલે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જાણંત સ્વમ જાણંત એટલું એનો અર્થ કરે છે પોતાને જાણે છે એટલે કે પોતાને પ્રત્યક્ષપણે અનુભવે છે. હું મને મારા જ્ઞાન વડે અનુભવું એમાં મને પડશે હું મારા ઘરમાં રહું એમાં મારા ઘરમાં રહેવાનું મોટું છે મારા ઘરમાં રહું એમાં મને પણ એમ ના પાડે કે નહીં પણ તારા ઘરમાં નહીં રહી શકે એમ કોણ કરી શકે એમ પોતે પોતાના જ્ઞાનથી પોતાનો અનુભવ કરે એને કોણ રોકી શકે એ તો મારો સહજ સ્વભાવ છે. અનુભવ કરવો એ મારો સહજ સ્વભાવ છે. કેવો છે સ્વર અવધ્ય બોધ વકુસમ અવધ્ય એટલે શાશ્વત જેનો વધ કરી શકાતો નથી માટે શાશ્વત બોધ એટલે જ્ઞાન ગુણ અવધ્ય બોધ અને વપુષ એટલે શરીર શાશ્વત જે જ્ઞાન ગુણ તે છે શરીર જેનો એવો છે. અત્યારે મારા કેવું શૈલી કરી છે પોતે કેવું છે કે શાશ્વત જ્ઞાન શરીર છે દેહાત્મક બુદ્ધિથી શરીર પણ એ પોતાનો અનુભવ કરે છે. હું શરીર વાળો તો તું શરીર વાળો કરો પણ જ્ઞાન શરીર વાળો જ્ઞાન દેહી કેવો જ્ઞાન દેહી બૌદ્ધ વકુસમ એનો અર્થ થાય છે જ્ઞાન દેહી મારું સ્વરૂપ જ્ઞાન જેનો દેહ છે એવું છે. શું કરીને અનુભવે છે જ્ઞાન ગુણ તે છે જેનો સ્વરૂપ ગુણ એટલે શું સ્વયંનો અનુભવ કરવો તે જ્ઞાનનો ગુણ છે. જ્ઞાનનો ગુણ શું કે સ્વયંનો અનુભવ કરવો તે જ્ઞાનનો ગુણ છે. આપણે તમે શર્મા આવશે બુદ્ધ પિતાલમાં અને બીજા થવામાં આવશે 270 માં આવશે કે શાસ્ત્ર ભણવાનો ગુણ શું કે ભિન્ન ચૈતન્યનો અનુભવ કરવો તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. જ્ઞાનનો ગુણ કરવો તે જ્ઞાનનો આપણે કોર્સ આવી ગયો 142 કોર્સનો એ અર્થ કર્યો છે રાજનીજીએ 132 પાને છે એ ચોથું પદ છે જ્ઞાન ગુણમ વિના કસમ થી પ્રાપ્ત સમજે નહીં, તો એને એકદમ જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના ત્યાંથી ટીકા શરૂ કરી છે. આ જે ઉદમ જ્ઞાનનું એટલે જ્ઞાન માત્ર વસ્તુ છે, જ્ઞાન ગુણ વિના એટલે શુદ્ધ સ્વરૂપ અનુભવ શક્તિ વિના. જ્ઞાન ગુણનો અર્થ શું કર્યો? શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવાની શક્તિ, એનું નામ જ્ઞાન ગુણ છે. તેના વિના પ્રાપ્ત કરવાને માટે મોક્ષને નિરામય પદે ઉની મોક્ષ છે, સાક્ષાત મોક્ષ પદ છે, તેને પ્રાપ્ત કરવા માટે બીજા હજાર ઉપાય કરવામાં આવે તો પણ નિશ્ચયથી કોઈ સમર્થ થતું નથી. સાક્ષાત મોક્ષ તો જ્ઞાનગુણથી થાય છે. જ્ઞાનગુણ કેવો? તો પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવ કરવો. મહાવૃતના તપો ભારથી, મહાવૃત અને તપના ભારથી લાંબા વખત સુધી કરીને અગ્નાસ્થિરમ ભાંગી જાય, શરીરને તોડી નાખે, તપ કરીને શરીરને ગાળી નાખે ને તોડી નાખે, શિષ્યતાણા ક્લેશ પામો તો પામો, દુઃખી થાવ તો થાવ, એનાથી મોક્ષ થવાનો. જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્ત થવું તે નહીં, જ્ઞાનમ ગુણ વિના એની પ્રાપ્તિ થઈ શકે એવું કર્યો છે. 142માં તે શાશ્વત જે જ્ઞાન ગુણ છે એ જ એનું શરીર છે. આ ઉદ્ધર છે એ આત્માનું શરીર નથી. એમ કે ઉદ્ધર પરમાણુ બનેલું એ આત્માનું શરીર શું કરીને અનુભવે છે? તે સર્વામેવ શંકામ વિહાર, સાતે પ્રકારના ભયને છોડીને શંકા છે. ભય શંકાને કારણે ભય થાય, મને આમ થશે તો, મને તેમ થશે તો, મારું ચાલ્યું જશે તો, હું ચાલ્યો જઈશ તો, સર્વ પ્રકારની શંકાના ભયને છોડીને અનુભવે છે. એટલે કે જ્યાં સુધી જીવને સંયોગનો ભય હોય ત્યાં સુધી જીવને પોતાના આત્માનો અનુભવરૂપ આત્મજ્ઞાન થાય. એટલા માટે જ્ઞાનીને મૃત્યુનો પણ ભય હતો નથી. એ વાત તો હવે આવશે, એ વાત તો આવશે. કોઈ ભય નહીં, મૃત્યુનો ભય ન હોય પછી બીજો શેનો ભય હોય? બાકીના બધા પ્રકાર તો મૃત્યુથી નેફ છે, નીચે નાખે. પણ પોતે શાશ્વત છે એવું જ્યાં નિશંકપણે પ્રત્યક્ષ અનુભવન છે ત્યાં પછી પોતાના નાશનો ભય સાચી થાય. પ્રત્યક્ષપણે શાશ્વત છે, શાશ્વત છું એમ નહીં, શાશ્વત છું એવો આ હું પ્રત્યક્ષ જ છું ને એમ નહીં, એવો હું પ્રત્યક્ષ હોવાથી મને કઈ વાતનો ભય હોય? કોઈ વાતનો મને ભય નથી. સાતે પ્રકારના સર્વ એટલે સાતે પ્રકારના, અને સાતે પ્રકારના એટલે સર્વ. ભયને છોડીને પોતાનો અનુભવ કરે છે. જે રીતે ભય છૂટે છે તે કહે છે, એ ભય કેવી રીતે છૂટો? સમ્યક દ્રષ્ટિને નિસર્ગ નિર્ભય થયા, સ્વભાવથી જ ભય રહી પણ હોવાને લીધે. ઠીક, કેવી રીતે છૂટો? પણ સ્વભાવથી ભય રહી છે. આત્માનો સ્વભાવ ભયથી દુઃખી થવાનો નથી. જુઓ, જ્યાં સુધી નિષ્ઠાત્વ હોય ત્યાં સુધી જીવ ભયના દુઃખથી કદી મુક્ત ન હોય. ગમે તેટલી સુરક્ષા હોય, હામ લામ ને ખામ બધું બરાબર હોય, પણ એને ભય થયા વિના રહે. કેમ કે શરીર અનિત્ય છે, સંયોગો અનિત્ય છે, અને દ્રષ્ટિ અનિત્ય પદાર્થ રૂપી છે, એટલે અનિત્યતાનો ભય ઉત્પન્ન થયા વિના પ્રયત્ન. અને એ ભયનું દુઃખ, એની પરિણતિ મિથ્યા દ્રષ્ટિ જીવ નિરંતર વેદે. ત્યારે શું થશે? સમયન્દ્ર સંત થતા પોતાના શાશ્વત સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ જ્યાં થયો ત્યાં ભય થયો. એમ ખલાસ થઈ ગયો કે સ્વભાવથી મારો જે સ્વભાવ છે એ ભય થવાનો કોઈ અવકાશ નથી, કોઈ સ્કોપ જ નથી એનો ભય. પણ કલ્પના માત્રથી, ભ્રમણાથી, દોરડીમાં સાપ માનીને ભય થતો હતો, બાકી કઈ હાથમાં માલ નથી જ નહીં. વિખ્યાત અવસ્થામાં પણ દોરડીમાં સાપ, પણ સાપનો ભય થાય વધોડું અંધારામાં એમ લાગે, આખું ચૂકું પડ્યું હોય સાપ પડ્યું લાગે છે, અને સાપ લાગે છે ખબર પડી દોરડું છે પતી ગયું. દોરડાને દોરડું જાણ્યા પછી ભય કરવો હોય તો થાય તો પહેલા તેને સાપ માન્યો તો ભય થતો દૂર રજો, પણ એ ખબર પડી કે દોરડું છે, પ્રકાશ નાખ્યો એના ઉપર દોરડું પીડ્યું છે, પછી ભય લાવવો હોય તો થાય ખરો. બસ આ સ્થિતિ પ્રત્યક્ષ શાશ્વત સ્વરૂપનો અનુભવ થતાં સ્વભાવથી જ નિર્ભયપણું થતું હોવાથી જરા પણ ભય થાય નહીં, બિલકુલ ન થાય. લાવવો હોય તો ન થાય, કરવો હોય તો પણ ન થાય. એને કોઈ લાગે ભાઈ જરા સંભાવ્યો હું આટલું ભયસ્થાન છે આ બાબતમાં, અમે જે સંયોગોમાં છો, જે પરિસ્થિતિમાં છો, એમાં કેટલોક આવું ભય સ્થાન છે, જરા સંભાવ્યો તમે શું છે કે ભાઈ ભય નામની, ભય નામનો શબ્દ અમારી તો ડિક્શનરીમાં છે નહીં. પછી તમે ભય થવાની વાત કરો તો પણ અહીંયા કાંઈ ભય થાય એવો છે જ નહીં. એટલું સમાધાન ચારે પડખેથી આવે, એટલું સમાધાન ચારે પડખેથી આવે, કાંઈ ભય થવાનો અવકાશ નથી. સ્વભાવથી ભયરહિત પણ હોવાને લીધે ભાવાર્થ આમ છે કે સમ્યક દ્રષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે. સમ્યક દ્રષ્ટિ જીવોનો નિર્ભય સ્વભાવ છે, તેથી સહજ પ્રકારના પરિસર ઉપસર્ગનો ભય નથી. કોઈ પણ પ્રતિકૂળતા, અનુકૂળતા, ઉત્સર્ગ, પરિસર, કોઈ કાંઈ કરશે હાથમાં કાંઈ માલ નથી, કોઈની પહોંચ નથી મારા સુધી. હું મારા જ્ઞાન દુર્ગમાં, જ્ઞાન ગઢમાં એવી રીતે નિવાસ કરું છું કે એમાં કોઈની પહોંચ નથી. અભેદ કિલ્લો છે, એને ભેદીને કોઈ અંદર આવી શકે એવું છે નહીં. એને ભય નથી, તેથી સમ્યક દ્રષ્ટિ જીવને કર્મનો બંધ નથી. ઉદય આવશે પણ કર્મનો બંધ નથી, જે ઉદય આવીનું કર્મ છે તેની નિર્જરા છે, બંધ તો નથી પણ નિર્જરા છે. કઈ રીતે છે નિર્ભયપણું? એવું નિર્ભયપણું થવાનું કારણ શું છે? તો કે સ્વયં એ તો એ પોતાની મેળે સહજ જ એમ છે. જ્યાં દોડીને દોડી જાણી ત્યાં કેમ ભય ચાલ્યો ગયો એ પ્રશ્ન રહેતો નથી. કેમ ભય થતો નથી કે થવાનો સવાલ જ નથી. જેમ દોરડું સાપની જેમ કરડે નહીં, દોડું કરડે હે સાપની જેમ, બસ એમ બધા સંયોગો અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓ એ દોરડા જેવા છે. સાપ માનતો તો એટલો એટલે ભય થતો હતો, બાકી બધા દોરડા જેવા, એ બિચારા કાંઈ મને કરી શકે એમ નથી. ફોને 54 કવર દર્શન થતા સર્વથા ચાલ્યો જાય, અને સમીર દર્શન પહેલા ભય નબળો પડી જાય એટલે ભય ઘટી જાય, ઓછો થઈ જાય. એનો પ્રોસેસ છે, સમીર દર્શન થયા પહેલા એનો પ્રોસેસ છે. એ પ્રોસેસની અંદર એના ભય મટવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. એ પણ એને વિશ્વાસ આપશે, મારો ભય ઘટતો જાય છે એ વિશ્વાસ આવશે કે હવે મને વાંધો આવવાનો નથી. કેમ કે કયું સંકેત છે તો પુરુષની ઓળખાણ થયા પછી ભય છે એ એકદમ ઘટી જાય છે. કેમ કે એને એક આશ્રયસ્થાન મળ્યું, જેમ સ્વરૂપ છે એ પણ એક આશ્રયસ્થાન છે. શાશ્વત સ્વરૂપ છે એ શું છે? આશ્રયસ્થાન છે. સત્પુરુષ છે એ પણ આશ્રયસ્થાન છે. આશ્રયસ્થાન મળે એટલે બે ફિકર થઈ જાય. સમ્યક દ્રષ્ટિ જીવ સ્વભાવથી શુદ્ધ ચૈતન્ય વસ્તુને અનુભવે છે, આસ્વાદે છે. શું કામ કરે છે સમ્યક દ્રષ્ટિ જીવ? સ્વભાવથી સહજપણે, સહજનો અર્થ કર્યો છે, સહજું એટલે સહજપણે એટલે સહેજ સ્વભાવથી શુદ્ધ ચૈતન્ય વસ્તુને અનુભવે છે. પોતાના સ્વરૂપનો અનુભવ કરવો પછી પોતાનો સહજ સ્વભાવ છે, એટલે જ પર વસ્તુના અનુભવને પરપ્રવેશ ભાવને વિભાવ કહેવામાં આવે છે. કેમ કે એ ઊંચી વાત છે, વિભાવ છે. કઈ રીતે અનુભવે છે? પોતાથી પોતાને અનુભવે છે. અને અત્યારે જે કોઈ છે તે પણ બધા દ્રષ્ટિથી પોતાના સ્વરૂપનો અનુભવ કરે. બસ આ એનું કાર્ય છે, પોતા આ કામ છે, એ કઈ નવરા નથી એમ કે છે. પોતાના અનુભવનું કામ કર્યા જ કરે છે. કેવો છે સમ્યક દ્રષ્ટિથી? નિશંક છે, સાત ભયથી રહિત છે. ક્યાંય શંકા પડે તો ભય થાય ને એમ કે છે. ભય તો શંકાની બાય પ્રોડક્ટ છે. શંકાનું સંતાન છે, શંકાથી જન્મે છે. શંકા નથી થતી તો ભય ક્યાંથી થાય એમ કે છે. નિશંક છે. હું છેલ્લી નિશંક સતતમ સ્વયં વ્યસ્તમ જ્ઞાનમ સદા વિંદરી, જ્ઞાનનો અનુભવ કરનાર સમ્યક દ્રષ્ટિથી સદાય પોતાનો અનુભવ કરે છે. બસ સહેજપણે પોતાનો સ્વભાવથી અનુભવ કરવો, એવું સમ્યક દ્રષ્ટિનું અંતરંગ સ્વરૂપ છે. બારમાં ગમે તેમ દેખાય ઉદય અનુસાર બધા ભિન્ન ભિન્ન, કોઈનું એક સરખું દેખાય. હા, તો ગુરુદેવ કોઈથી વધારે દર્શન બતાય કે સમ્યક દ્રષ્ટિ લડાઈમાં ઉભેલો દેખાય છે ને, તો કે નહીં એ આત્મામાં ઊભો છે. ક્યાં ઊભો છે? આત્મામાં ઊભો છે, લડાઈમાં ઊભો નથી. પછી વેપારની વાત પછી રહી. દેખાવ જ ખરાબ લાગે. સમય દ્રષ્ટિએ કઈ ઝઘડા કરતા છે એ તો શાંત હોય બધા, એને કઈ ઝઘડો હોય કઈ તકરાર હોય કઈ ઉદય છે. એવો ઉદય આવી પડે છે, પણ એ પોતાના માર્ગથી અને પોતાના સ્વરૂપથી ચલિત થતા કાંઈ ફેર ન પડે, કોઈ ફેર ન પડે, જરાય ફેર ન પડે, તો પણ કાંઈ ફેર જ ન પડે ને એમ છે. દ્રષ્ટાંત લઈએ આપણે. એક માતા પોતાના દીકરાને ધોખે ને, બે વર્ષનું બાળક હોય ને, મોઢામાં ધૂળ નાખી દે. રમતા રમતા શું કરે? ચપટી ધૂળ પોટ મોઢામાં નાખી દે. હવે કાઢી નાખ, ધૂળ ખબર પડી ગઈ એને કે ધૂળ ખાતે છે. બહાર કાઢ, ધૂળ તો ન ખાતો, એને ભાવે છે ધૂળ, તો શું કરે? બે થપ્પડ મારે હરખાય નહીં, લાલ આંખ કરીને માંડે રોવા રોવા માંડે તો મોઢું ઉગડી જાય, મોઢું ઉગડી જાય, તાંડી નાખી ધૂળ કરી નાખે. માતાનું વાત્સલ્ય ત્યાં ઓછું થઈ ગયું, ઘટી ગયું, ફેર પડી ગયો કાંઈ, કેમ ગોળા કાઢીને બે થપ્પડ મારી હતી. બે થપ્પડ મારે દુશ્મન છે જ નહીં કોઈ પણ, સામે કોઈ દુશ્મન માથાનો વાગનાર હોય તો પણ એની દ્રષ્ટિમાં કોઈ દુશ્મન છે. એ તો સમ્યક દ્રષ્ટિની વાત કરો છો. 522 સૂત્રમાં કૃપાળુજીને એમ લીધું કે સત્પુરુષ મળ્યા પછી, આ તો પહેલા સંકેતની વાત છે, પૂર્વગ્રહ પદાગ્રહ મતાગ્રહ એવું કાંઈ રહે દુશ્મન તો પૂર્વગ્રહ થઈ ગયો ને, પૂર્વગ્રહ તો સત્પુરુષ મળે ત્યારે મટી જાય છે. સમ્યક દર્શનની વાત તો ઘણી દૂર છે, કોઈ પૂર્વગ્રહ ન રહે. ખબર પડે તો ઠીક આડો હાલે છે, પૂર્વગ્રહ ન રહે એના પરિણામ અત્યારે અસરળ છે એટલી ખબર પડે છે. બાકી જે કાળે જે ક્ષેત્રે જે દ્રવ્યનું જેમ પરિણમન થવાનું તેમ થવાનું, એને કોણ રોકી શકે? ન સીધો ચાલનાર રોકી શકે કે ન આડો ચાલનાર રોકી શકે. જેવા ભાવ કરે તેવા ફળ તે ભોગવશે, એની જવાબદારી એની છે. પણ એનો પૂર્વગ્રહ રાખવાની મારે કોઈ જરૂર નથી, એ પણ ભગવાન આત્મા છે, ભૂલો પીડ્યો છે, એ સીધે રસ્તે આવે એમ પોતે ભાવના આવે છે. બસ વાત કરવી થઈ ગઈ. નિશંક સાત ભયથી રહીત છે, સાકારણ છે. કારણ છે તે સમ્યક દ્રષ્ટિને ઈલોક ભય પરલોક ભય ક્યાંથી હોય, તદ્ભી કુતોસ્થી આ લોક ભયનો અને પરલોકનો ભય એને ક્યાંથી હોય? અર્થાત નથી હોતો, અને આ લોકનો પણ કોઈ ભય નથી અને પરલોકનો ગતિ આ ગતિનો પણ ભય નથી. એ તો ગતિની શંકા તો મોક્ષની ભૂમિકામાં વહી ગઈ છે. હવે હું અલ્પકાળમાં મુક્ત થવાનો છું એવા મુક્તિના ભણકાર વાગે, એ તો મોક્ષની ભૂમિકામાં. સમ્યક દ્રષ્ટિને તો ભય હોવાનો સવાલ જ રહેતો, એ તો નિશંક થઈ ગયો છે. જેવો વિચાર કરતા ભય હોતો નથી તે કહે છે, અથવા કયા અભિપ્રાયને કારણે એને ભય નથી એ વાત કરે છે. ચિત્તવયમ દુઃખ તત્પરઃ અપરહન, એ જી તારો વિદ્યમાન છે જે ચિદ્રૂપ માત્ર તે લોક છે. આ લોકે તારો નથી ને પરલોકે તારો નથી, તારો ચૈતન્ય સ્વરૂપ તે જ તારો લોક છે. શબ્દાર્થી ને કે લોક્યંતે ઇતિ લોકઃ, જે લોકે અવલોકે જાણે તે જ લોક છે. જાણનાર તો આત્મા છે, જાણે તે એનો લોક, પોતાનું સ્વરૂપ જ, પોતાનું નાયક સ્વરૂપ જ પોતાનું લોક છે. તેનાથી અન્ય જે કાંઈ છે ઈહલોક પરલોક હું એ કોઈ પોતાનો લોક નથી એનું વર્ણન કરે છે. ઈહલોક એટલે વર્તમાન પર્યાય, તે વિશે એવી ચિંતા કે પર્યાય પર્યંત સામગ્રી રહેશે કે નહીં એને શંકા શું પડે છે, કે મારું આયુષ્ય ત્યાં સુધી બધી અનુકૂળતાઓ મારી ખર્ચવાશે કે નહીં, અનુકૂળ સામગ્રી જળવાશે કે નહીં, કાંઈક સામગ્રીઓ ખૂટીને હું કાંઈ લાચાર ને દીન ને પરાધીન તો નહીં થઈ જાઉં ને. એવી આ લોક સંબંધીની ચિંતા અને શંકા સમ્યક દ્રષ્ટિને પડતી નથી. મારા કુટુંબવાળા મને પછી રાખશે કે નહીં એને કાઢી મૂકશે, તો હું પહેલેથી મારું બધું બરાબર વ્યવસ્થિત કરી લઉં એ શંકા સમ્યક દ્રષ્ટિને હતી. બહારમાં ગમે તે પરિસ્થિતિ, અંદરમાં ખાખી બાવે જેવી વાત છે, કાંઈ મસ્ત થઈને કાંઈ લેવા ને લેવા. પરલોક અર્થાત અહીંથી મરીને સારી ગતિમાં જઈશ કે નહીં જાવ એવી ચિંતા, અહીંથી છૂટીને કોઈ દુર્ગતિમાં જઈશ તો ત્યાં મને દુઃખ પડશે, તો ત્યાં હું દુઃખી થઈશ તો શું થશે, અરે મેં એવા પાપ કર્યા છે તો મારી કંઈ દુર્ગતિ તો નહીં થાય ને, એ શંકા મિથ્યા દ્રષ્ટિને પડે છે. એક દ્રષ્ટિને અરે મુમુક્ષુને પણ પડતી એવો જે ઇહલોક પરલોક પર્યાય રૂપ તે જીવનું સ્વરૂપ નથી. શું તે જીવનું સ્વરૂપ નથી? જીવનું સ્વરૂપ તો જ્ઞાન માત્ર છે. જીવનું સ્વરૂપ તો જ્ઞાન માત્ર, ત્રણેય કાળે જ્ઞાન માત્ર. એમાં ક્યાંય ખળભળાટ થાય એવું, વજ્રપાત થાય તો પણ ખળભળાટ થાય એવું નથી, ક્ષોભ થાય એવું નથી. કારણ કે અસ્થિરૂપ છે જે ચૈતન્ય લોક, તે નિર્વિકલ્પ છે. જે ચૈતન્ય લોકની વિદ્યમાનતા છે, અસ્થિરૂપ છે, મોજૂદ છે, નિર્વિકલ્પ છે, એમાં વિકલ્પ કરવાની જગ્યા નથી. પછી ભયની ક્યાં વાત રહી? પોતે સ્વરૂપથી નિર્વિકલ્પ છે. હવે ચિંતા છે તો વિકલ્પરૂપ છે, ચિંતા છે તો વિકલ્પરૂપ છે. આ ભાવની કોઈ ચિંતા કે પરભવની કોઈ ચિંતા, એવો જે વિકલ્પ તે નિર્વિકલ્પ સ્વરૂપને વિશે કોઈ અવકાશ પામે એવી પરિસ્થિતિ નથી. નિર્વિકલ્પ તમારા સ્વરૂપને વિશે, હું જે નિર્વિકલ્પ સ્વરૂપે છું એ સ્વરૂપમાં એનો કોઈ અવકાશ નથી. કોની ચિંતા કરવી? હે, મારા સ્વરૂપ છોડીને ઉપયોગ ક્યાંય જવાનો નથી, એટલે ચિંતા કોની કરવી? જ્ઞાન સ્વરૂપ આત્માને સ્વયમેવ દેખે. મારું જે જ્ઞાન સ્વરૂપ એને હું સ્વયમેવ, કિંલોકમ સ્વયમેવ લોકયતી, લોકયતી લીધું જોવું, અવલોકયતી એના ઉપરથી અવલોકન શબ્દ આવ્યો છે. જોવું, લોકવું એટલે જોવું, અવલોકવું એટલે જોવું, સારી રીતે જોવું. જ્ઞાન સ્વરૂપ આત્માને સ્વયમેવ દેખે છે. ભાવાર્થ આમ છે કે જે જીવનું સ્વરૂપ જ્ઞાન માત્ર, તે તો જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, એમાં કઈ બીજો ફેર પડે એવો નથી. ત્રણેય કાળે જ્ઞાન માત્ર, એટલે જ્ઞાન માત્ર છું. ન માને તો એમ ને માને તોય એમ, એમાં કાંઈ ફરક પડતો હીરાને કોઈ કાચનો કટકો કે એટલે કાંઈ હીરો કાચ મટીને કાચ થઈ જાય તો થાય નહીં. ન માને, એની કિંમત ન રાખે અને રેઢો મૂકે તો ઉપડી જાય, બીજું શું થાય? બાકી કાંઈ હીરો કાચ થાય, ખોટી માન્યતાનું નુકસાન પોતાને છે. એવો છે ચૈતન્ય લોક, અવિનાશી છે, શાશ્વત છે, ક્યારેય પોતાનો નાશ થાય એવું તો છે નહીં. આ એક જબરજસ્ત આધારભૂત મુદ્દો છે કે હું શાશ્વત છું, પછી મારે કોઈને કોઈથી ભય ને ચિંતા ને શંકા કરવાની જરૂર હતી. એકદમ ભળી કેવો છે, એક વસ્તુ છે, કોઈ ભેદ પ્રભેદ નથી, ખંડ નથી, કટકા નથી, છૂટું પડે એવું નથી, ભાગ પડે એવું નથી, એક અભેદ છે. ભળી કેવો છે, એ ત્રણેય કાળે પ્રગટ છે. આવું વસ્તુનું મારું સ્વરૂપ છે, ત્રણેય કાળે પ્રત્યક્ષ છે, પ્રગટ ને પ્રત્યક્ષ છે, એટલે ન સમજાય ને ન દેખાય એવું પણ નથી. કોને પ્રગટ છે? પ્રગટ છે પણ કોને? ભિન્ન છે આત્મ સ્વરૂપ જેને, એવો છે ભિન્ન જ્ઞાની પુરુષ. ભિન્ન વિવિધ, વિવિધતા આત્માના એમાંથી કહી દીધું. વિવિધ એટલે ભિન્ન પડવું, જુદું પડવું. જુદો પડે રાગ છે ને શરીર છે ત્યારે એને પ્રગટપણે દેખાય. વો છે તો પ્રગટ જ, પણ જ્યાં ઓલી બાજુ ભળી જાય છે ત્યાં પોતાના પ્રગટ સ્વરૂપને પ્રગટપણે હોવા છતાં પણ જોઈ શકતો નથી. પણ જે ભેદજ્ઞાની છે અને જે ભિન્ન આત્મ સ્વરૂપને અવલોકવાનો પુરુષાર્થ જેને કર્યો છે એને તો પ્રગટપણે જોવામાં આવે છે. અથવા અંતર્મુખ વડે તેને પ્રગટ છે. મોઢું ફેરવીને ઊભો રહ્યો એને દેખાયું. હું ક્યાં છે આત્મા, ક્યાં છે આત્મા ગોતે છે, શાસ્ત્રમાં ગોતે, મંદિરમાં ગોતે, ક્યાં ગોતે, કે બહાર ક્યાંય ગોત તો મળે એવું નથી. રાગમાં ગોતે, શરીરમાં ગોતે, ક્રિયામાં ગોતે, શેમાં ગોતે, ત્યાગમાં ગોતે, શેમાં ગોતે, અંદર ભળે ત્યારે પ્રગટપણે જોવામાં આવે એવો એ રીતે 155 કોષમાંથી આજે સપ્તભયના પ્રકરણ છે એ આચાર્ય મહારાજે અહીંથી શરૂ કર્યું છે. આના ઉપરના બીજા 6 શ્લોક કહેશે.